પછી એમાં કહ્યું કે એમાં તારા નર બેલી આપવો નહીં. યજ્ઞમાં તો તમને ખબર છે જૂના જમાનામાં નહીં, ભરતજીના આખ્યાનમાં માણસનું બલિદાન કરતા, એ કે કરવું હું કે એની જગ્યાએ નાળિયેર હોમવું, શું કરું? પહેલાં માણસનું બલિદાન કરે, શું કરે? માણસનું માથું કાપે, પછી એની ચોટલી હોય ને પકડે, પછી એનું જે પેલું શું કહેવાય લોહી હોય ને એ બધે છાંટે, અને પેલો શેષ ભાગ હોય ને પાછલો માથું કપીને યજ્ઞમાં નાખી દીધું હોય માથું તો કુંડમાં, અને બાકીનો ભાગ હોય એની પ્રસાદી આપતા. આવું થતું હતું. એટલે પછી કહું કે તમે નાળિયેરની રીતે કરો, તો તમે જોજો નાળિયેરને ઉપર થોડું હળગાવે, હા, ચોટી રાખે, પછી એની ઉપર બધું કંકુ બંકુ નાખે, લાલ લાલ કરવું પડે ને, પછી એને વધેરવાનું, એનો ઉપલો ભાગ નાખી દેવાનો પહેલાંમાં યજ્ઞમાં, અને શેષ રહી હોય ને શેષ બોલે એ બધાને આપવાની. આ મૂળ તો બલિ નરબલીનું પ્રતિક છે આ નાળિયેર, એને પાછો વાળવા માટે. એટલે આ થયું. પછી કહ્યું કે ભાઈ હવે તો પશુ હિંસા કરે છે ને, એમાં કહ્યું છે ને પશુઓમાં ગાયને તો ના પાડી દીધી, પરંતુ કહ્યું છે ને હવે એની જગ્યાએ હવે છે ને કોળું હોમવાનું કરે તો શું વાંધો છે? તો ઘણા કોળું પણ હોમે છે ખબર, પેલો વાઘરી આઈને કાપવાને એવું બધું થતું હોય છે, એટલે કોળું હોમવાનું કહ્યું. પછી એમને કહ્યું કે ભાઈ આપણે છે ને લોટની ગાય બનાવીએ તો શું વાંધો છે? અરે લોટનો બકરો બનાવીએ, બકરો હોમતા હતા ને તો લોટનો બકરો બનાવો. તો એ રીતે શરૂઆત કરી, અને ધીમે 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 ઋષિ મુનિઓએ કહ્યું કે આપણે હિંસાની જરૂર નહીં, અને સ્વામિનારાયણ ભગવાને મોહર મારી દીધી કે દેવતા પિતૃ યાગાર્થમ મપ્યજાદિશ્ચ હિંસનમ ન કર્તવ્યમ ધર્મ પ્રોક્તે સ્તેન મહા, કોઈ પણ પ્રકારની હિંસા કરવી નહીં, ન ભક્ષમ સર્વથા માંસમ યજ્ઞ સિસ્ટમ અપી ક્વચિત, યજ્ઞની પ્રસાદી હોય ને તો પણ માંસ ખાવું નહીં. આજે તમને નવાઈ લાગશે કે આવું હોય, અમે જોયું છે કલકત્તાની અંદર ત્યાં કાલી માતાના મંદિરની અંદર આજની તારીખે પણ હિંસા થાય છે, ત્યાં બકરા હોમાય છે, અમે નાના હતા ત્યારે જોયેલું છે નજરિયા. તમે જો નેપાળની અંદર અમે જોયું કે દશેરાના દિવસે 144 બકરા, 144 પાડા, 144 મુર્ગા એક સાથે કાપે છે ભવાની ને ભૈરવ આગળ, અને રોજ કપાતા હોય તો જુદા, આવી પ્રકારનું છે. અને બિંગ હિન્દુ સ્ટેટ, પછી તો હિન્દુ રાજ્ય કહેવાય છે, તો આ બધું ચાલતું. તો મહારાજે કહ્યું યજ્ઞોની અંદર પણ હિંસા કોઈ દિવસે કરવી નહીં. કોઈ વેદો આપણને હિંસાની વાત કરતા હશે, મહિંસા સર્વાણી ભૂતાની, કોઈ પણ જીવને મારો નહીં એ ભાઈ બકરા કાપવાનું કહેતા હશે? એટલે એ રીતે મહારાજે આ બંધ કરાવ્યું કે આ બધું આપણે બંધ કરવું. અને એમણે જે યજ્ઞો શરૂ કર્યા, તમને બધાને ખ્યાલ હશે અહિંસક યજ્ઞો, સૌથી પહેલી એમણે વિરોધ કરેલો ભુજની અંદર. ભુજનો રાવ છે ને, બધા પશુઓ ભેગા કરેલા, અને મધ્યસ્થ તરીકે સ્વામિનારાયણ બોલાય, ભાઈ સાચું છે ખોટું છે, પણ જગજીવન દિવાન છે ને આ પક્ષનો હતો કે બકરા તો હોમવા જ પડે, અને મહારાજે ના પાડી, ત્યારથી એને દ્વેષ થયો. એ કથા તો જુદી છે, પણ મહારાજે ત્યાંથી શરૂ કરીને એમ નહીં કે આપણે લોકોના મગજમાં બેસાડીએ કે યજ્ઞ વગર, અરે હિંસા વગર પણ યજ્ઞ થઈ શકે છે. એટલે એમણે જેતલપુરમાં યજ્ઞ પહેલો કર્યો, અહિંસક યજ્ઞ. લાખો બ્રાહ્મણો જમ્યા, પણ બ્રાહ્મણો એવા ખાઈને ખોદે એવા, એમ તો કાલે સ્વામિનારાયણનું તો બહુ સારું થયું. એટલે એણે એ વખતે પેશવાને કહ્યું કે તમારી હદની અંદર અહિંસક યજ્ઞ થયો, અને એ વખતે એનો બાપ મરી ગયેલો કોણ જાણે, એટલે કે જો આ બાપ મર્યો તમારો, અને હવે આવતી સાલ પાછો 66 સાલમાં ફરીથી પાછો યજ્ઞ અહીંયા આગળ કરવાના છે, એ વખત તમારો વારો છે બલિદાનની અંદર. થોડો વારો મરી ગયો તો, એટલે એણે પછી યજ્ઞ તોડાવવા બહુ પ્રયત્ન કર્યો, પછી મહારાજને ટ્રાન્સફર કરવો પડ્યો જેતલપુરથી દબાણની અંદર, એ વાત જાણીતી છે. એટલે કહેવાનો મતલબ એ કે આટલા વિરોધોની સાથે સ્વામિનારાયણે યજ્ઞ શરૂ કર્યા, એટલે અહિંસ યજ્ઞ પ્રસ્તો હતા. સ્વામિનારાયણ ભગવાનનું નામ શું છે જનમંગળની અંદર? અહિંસ યજ્ઞ કરનારા, એટલે અહિંસા ક્રતુકારક, અહિંસા યજ્ઞના કરનારા એવા સ્વામિનારાયણ. આપણે અત્યારે તમને બહુ ગુજરાતમાં ખબર નહીં પડતી હોય કે યજ્ઞમાં પાડા કે બકરા હોમાતા હશે, પણ એ વખત થતું હતું. એટલે એ વખતે બહુ કાઠું હતું, એટલે શિક્ષાપત્રીમાં એ પ્રાઇમ શ્લોક લાગે. અત્યારે લાગે કે એવું કંઈ હોતું હશે, પણ એ વખતે હતું. અને અત્યારે મેં કહ્યું ને નેપાલ ને બંગાળમાં થાય છે, તો મેં તમને અત્યારે પણ વાત કરી. એટલે શ્રીજી મહારાજે આ એક મોટો સક્કો બેસાડ્યો. એટલે ગુજરાતમાં જે અહિંસા છે એનું શ્રેય જૈન ધર્મને તો જાય છે, પણ વૈષ્ણવ ધર્મમાં સ્વામિનારાયણ સંપ્રદાયને પણ એ શ્રેય જાય છે. એટલે એ દ્રષ્ટિથી સ્વામિનારાયણ ભગવાને આ એક વાત કરી કે યજ્ઞોની અંદર પણ આ માથાવટ કરવાની કોઈ જરૂરિયાત નથી. આપણે કરો, અહિંસક યજ્ઞો થઈ શકે છે, અને એમાંથી પણ થાય, આ પ્રસાદી ખાવાની કોઈ જરૂરિયાત નથી. એક વખતે મહારાજના બ્રાહ્મણોને કાઠુએ પૂછ્યું કે દશેરાના દિવસે પાડો વધારવો એ અમારો કુળ ધર્મ છે, એનું શું કરીશું? મહારાજે કહ્યું કોઈ કુળ ધર્મ નથી, કોઈ દેવી દેવીને આ ગમતું નથી, માટે એ બધી મગજમારી રવા દો. એક વખત મહારાજ કંથારિયા ગામમાં ગયા હતા કાઠિયાવાડમાં, અને ત્યાં છે ને એક જ હરિભક્ત રહેતો, પણ કહ્યું મહારાજ આ દશેરાના દિવસે પાડો આ દેવી આગળ હોમે છે, મને દેખાતું નથી. સ્વામિનારાયણ ભગવાન કે દેવીને ઉપાડીને તું તળાવમાં મૂકી દે ને, પણ બાપાએ તો દહમણનો પથ્થરો છે દેવીનો, કેવી રીતે મારાથી ઉપડે? કે મને સંભાળી નાખજે ને, અને એને તો નાખી, અને પછી આખા ગામમાં હોબાળો થશે કે દેવી ક્યાં, દેવી ક્યાં. તો તારે કેવું, મને સપનામ કહ્યું છે કે આ તળાવમાં પડીશું, અને આ પ્રમાણે જો તમે આ પાડો વેધરો બંધ કરો તો હું બહાર આવીશ. એવું તું કહેજે ને. એટલે મહારાજે કહ્યું એ પ્રમાણે પેલા તો કર્યું, અને પછી કારણ કે એ દસમણનો દેવીનો પથરો એક માણસ ઉપાડીને તળાવ નાખે એવું તો બને જ નહીં ને. એટલે એના મને કે દેવી કોપ્યા જ લાગ્યા છે, અને ખરેખર આપણા બંધ કરવું પડે. એટલે એ દેવીને પછી બહાર કાઢ્યા. અત્યારે સ્વામિનારાયણ મંદિર છે એની અંદર દેવી પધરાવે છે બાજુ એના ફળિયાની અંદર, અને ત્યાં દાળ ભાત શાક રોટલીને લાડુ જમે છે. પેલું પાડો બંધ થયું ગયો ખાવાનું. એટલે કહેવાનો મતલબ એ છે કે આ મહારાજે આ બધી વાત કરેલી. પણ તમને બહુ આશ્ચર્ય થશે કે એ વખતે શંકરાચાર્ય હતા માધવ તીર્થ દ્વારિકાના, એણે વિરોધ કરેલો સ્વામિનારાયણનો કે તમારો 12મો શ્લોક 15મો શ્લોક અને 22મો શ્લોક ખોટા છે, કારણ કે એમાં યજ્ઞનો નિષેધ કર્યો છે. એમાં તમારે, અમારે તો છે કે ભાઈ માંસ ખાવું જ જોઈએ, પાડો હુંબો જ જોઈએ, બકરો હુંબો જ જોઈએ. આ શંકરાચાર્ય કહે છે માધવ તીર્થ, અને એણે બહુ વિરોધ કર્યો. એના બે શિષ્યો હતા સચ્ચિદાનંદ અને પૂર્ણાનંદ, એણે સુરત તરફ ગંદો પ્રચાર કર્યો. એક કૈલાસાનંદ હતો એ મંડેલા, છેવટે માધવ તીર્થ પોતે પણ મંડ્યા. એનો ફોટો પણ છે, આપણે વ્યવસ્થિત વ્યક્તિ છે હતો. અને એણે બહુ ધમાલ ઊભી કરી. અને પછી તો શું થયું, ત્યારે આવું બધું થવા માંડ્યું ત્યારે એ વખતે વડતાલ ઉપર એને કેસ કર્યો પાછો કે તમે સ્વામિનારાયણ અવૈદિક ધર્મ છે, એવો કેસ થયો. અને એ સમયમાં કાશીની અંદર એક પંડિતોની સભા હતી 300 પંડિતોની, અને આ શિક્ષાપત્રીની અર્થદીપિકા ટીકા ઉપર એ લોકોએ સંશોધન કર્યું કે સ્વામિનારાયણ ધર્મ વૈદિક છે, સનાતન છે, કશું જ આમાં ખોટું નથી. 300 પંડિતોની સહી સાથે એ પ્રસિદ્ધ થયું, અને આ બાજુ માધવ તીર્થ પાછા પડવું થયું, અને 1908ના સપ્ટેમ્બર માસમાં બિનશરતી એને કેસ પાછો ખેંચી લેવો પડ્યો. ઈસવીસન 1908ની વાત કરું. આવી ઉપાધિઓ થયેલી છે, ઘણાના ઇતિહાસો બધા ખબર નહીં હોય તો આ શિક્ષાપત્રી એમને નથી બની ગઈ. આવા ઘણા બધા આમાં ધમાલો બધી ઊભી થયેલી છે. એટલે મહારાજે કહ્યું કે કોઈ દિવસે કોઈ પણ કાળે આપણે યજ્ઞની પ્રસાદી પણ ખાવી નહીં. હવે આ વાત આપણે અહીં પૂરી કરીશું. કાલે એ વાત કરીશ કે યજ્ઞની પ્રસાદી એટલે યજ્ઞમાં હોમ થતો અને લોકો ખાતા. અત્યારે તો કતલખાના ગામો ગામ કેટલા યજ્ઞો છે. આ કતલખાના રૂપી યજ્ઞો જ છે કે બીજું કંઈ છે? કાપે છે અને ખાય છે બધા. તો આપણે પણ એ જોઈશું કે આપણે મનુષ્યોએ આ બધું માંસ ખાવાની કોઈ જ આપણી જરૂરિયાત નથી. એ આપણે શાસ્ત્ર વચનથી, આપણે બીજી રીતે અનુભવથી, અને પ્રેક્ટિકલી આજની રીત પ્રમાણે એને મૂલવીશું કે માણસનો કોઈ ખોરાક નથી. વિસ્ટા ખોરાક છે. વિસ્ટા એટલે ખબર, ટોયલેટ ખોરાક ચોક્કસ છે. છે ખોરાક? છે, પીગના માટે. એને તો જલેબી જેવું લાગે, પડતી હોય ને તાજી તાજી, એટલે એને તો બહુ મજા આવે. એટલે એ ખોરાક છે. એવી રીતે માંસ છે, ખોરાક ચોક્કસ છે. માંસ પણ ખોરાક ચોક્કસ છે. વાઘ સિંહ માંદા પડ્યા હોય અથવા ડિસેબલ થયા હોય તો એને તમે લાડુ દાળ ભાત શાક આપો તો ખાશે? ના ખાય, કારણ કે આ મારો ખોરાક નથી. એનો ખોરાક આ જ છે, એટલે એ પણ ખોરાક છે. એટલે વિચાર કરો. અને શાકભાજી પણ ખોરાક છે, આ વેજીટેરિયન. કોનો કયો ખોરાક છે અને બુદ્ધિથી સમજતા આવડવું જોઈએ. જેમ પીગ છે એ પેલા, અરે જે ટોયલેટ છે એ પેલા ડુક્કરોનો ખોરાક છે, મનુષ્યનો નથી. માઉસ છે એ વાઘસિંહનો ખોરાક છે, એ આપણો નથી. એવી રીતે આપણે સમજીએ તો મનુષ્ય કહેવાઈએ. એટલી બુદ્ધિ તો થવી જોઈએ ને. જેમ પેલા રામો હાટી બહુ માંસાહારી હતો, ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે રામાભાઈ તમારો ગીરનો સિંહ હોય અને માંદો પડ્યો હોય અથવા કે પગ ભાંગ્યો હોય અને એ વખત કોઈ દયા આવે કે ભાઈ સિંહની વસ્તી વધવી બચવી જોઈએ અને કોઈ લાડુ લચપચતા ઘીના શેરે શેરના લઈને આપે તો, અરે કે અમારો કેસરી સિંહ મરી જાય તો એ ન ખાય, ઘાસે ન ખાય, તમારો લાડુ એ ના ખાય. એ કે કેમ એમ? એ કેમ ન ખાય? પણ એ કહેતો ભૂખ લાગે તો બધું ખાય, પશુ કહેવાય ખાઈ જાય. એ કે ભૂખ લાગે તો એ ના ખાય, મરવું પસંદ કરે પણ ખાય નહીં, એવું કહેવાય? હા. કે કેમ? એનામાં એટલી બુદ્ધિ છે. તો સ્વામી કહ્યું કે સિંહ આટલું સમજે છે કે મનુષ્યનો ખોરાક મારાથી ન ખવાય અને તમે એનો ઝાપટી જાવ છો તો મારે તમને શું કહેવું? સ્વામી આજે મૂક્યું લ્યો. એટલે આ થોડું સમજવા જેવું છે. કાલે જરા વધારે મજા આવશે કે તમે જુઓ કે કેવી કેવી રીતના ખોરાકો આપણે બધા હેમ્બર્ગર હોટડોગ્સના દેશમાં વસીએ છીએ, આપણા બાળકોને બધાએ, તેમાંથી આપણે કેવી રીતે બચી શકીએ એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું.